તારીખ 2/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 127.
સ્વધર્મ અથવા નિજ ધર્મ કહો કે સ્વધર્મ કહો કે આત્માનો ધર્મ કહો, આત્મધર્મ કહો, ફલાણા ફલાણા સંપ્રદાયનો ધર્મ એવી વાત નથી કરી. જૈન સંપ્રદાયનો ધર્મ, વેદોક્ત સંપ્રદાયનો ધર્મ એવી કોઈ વાત નથી. નિજ ધર્મ એટલે જીવનો પોતાનો સ્વધર્મ, આત્મધર્મ, એને નિજ ધર્મ કહે છે. એની વ્યાખ્યા એવી કરી છે, વસ્તુ સ્વભાવથી નિજ ધર્મ. જીવ એક વસ્તુ છે, હયાતિ ધરાવતું એક તત્વ છે, કે જે સ્વભાવને ધારણ કરે તે તેનો સ્વધર્મ છે અથવા નિજ ધર્મ છે. એમ ન કહ્યું કે ભગવાનની પૂજા સેવા કરે તે ધર્મ છે, અથવા નામ સ્મરણ કરીને માળા ગણે, માળા ફેરવે તે ધર્મ છે, મંદિર જાય તે ધર્મ છે, કે ઉપવાસ કરે તે ધર્મ છે, એવી કોઈ વાત નથી. ધર્મ એટલે વસ્તુ જે પોતાના સ્વભાવને ધારણ કરે, જે જીવ પોતાનો સ્વભાવ છે એ સ્વભાવને ધારણ કરે તેને નિજ ધર્મ કહેવામાં આવે છે. માધ્યમ એવું સૂત્ર છે, વધુ સહાવો ધર્મો. ધર્મની પરિભાષા સ્વભાવ પરક કરી છે, સ્વભાવની વિવિક્ષાથી કરી છે, સ્વભાવની અપેક્ષાથી કરી છે, અથવા તો વસ્તુમાં રહેલા જે ગુણધર્મ છે એવું જે વસ્તુ વિજ્ઞાન છે તે વિજ્ઞાન અનુસાર અહીંયા ધર્મની પરિભાષા કરી છે. પરિભાષા એટલે વ્યાખ્યા. તો આત્માનો નિજ ધર્મ, નિર્વિકાર, સમ્યક, યથારૂપ, અનંત ગુણ પર્યાય સ્વભાવ તેને ધર્મ કહીએ. પછી વાત કરશે નીચે કે અહીંયા આત્માનો ધર્મમાં કેટલા કેટલા નામ શા માટે આપ્યા છે. ધર્મને અનેક નામથી કહેવાય છે, તો એ નામ પાછળ શું એનો ભાવાર્થ છે, આશય છે, એટલું કહીને જ આ અધિકાર પૂરો કરે, એટલું કહેવા માટે જ આટલું પ્રકરણ છે. એ તો આત્માનો નિજ ધર્મ, નિર્વિકાર, સમ્યક, યથારૂપ, અનંત ગુણ પર્યાય સ્વભાવ તેને ધર્મ કહીએ. આત્માનો નિજ ધર્મ કોને કહીએ? કે નિર્વિકાર એટલે નિર્દોષ, વિકૃતિ વિનાનો, સમ્યક એટલે સત્ય જેવો છે તેવો, યથારૂપ જેવો છે તેવો, સમ્યક એટલે સત્ય, સમ્યક યથારૂપ જેવો છે તેવો સત્ય, અનંત ગુણ પર્યાય સ્વભાવ, અનંત ગુણ જેવા ગુણ એવી જ એની દશા, પર્યાય એટલે દશા, એવો જે સ્વભાવ તેને ધર્મ કહીએ. જગતમાં જે ચાલતી વાત ધર્મના વિષયમાં છે એના કરતા બીજી રીતે અહીંયા વાત છે. જગતમાં તો એમ કે અમારો સ્થાનકવાસીનો ધર્મ છે, તો કોઈ કહે અમારો દિગંબરનો ધર્મ છે, તો કોઈ કહે અમારો વૈષ્ણવનો ધર્મ છે, અમારો શિવનો ધર્મ છે, અમારો મુસલમાન ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે, એ કોઈ વાત નથી. જીવને જેવા એના આનંદ ગુણો છે શુદ્ધ, એવી જ એની શુદ્ધ અવસ્થા થાય તેને તેનો આત્માનો ધર્મ, જીવનો ધર્મ, સ્વધર્મ કહેવામાં આવે છે. આવી ધર્મની વ્યાખ્યા છે. એમાં વિજ્ઞાનને કોઈ એક સંપ્રદાયની અંદર કેદ કરી શકાય નહીં. કોઈ સંપ્રદાય વાળા એમ કહે કે આ અમારો ધર્મ છે, નાતની વાડી હોય એમાં એમ કે ફાળો અથવા વાડી જે કહો એ કે ભાઈ આ વાડીમાં બીજાનો હક નહીં લાગે નહીં, કેમ કે અમે લોકોએ ભેગા થઈને આ વાડી બંધાવી છે, આ મિલકત અમારી છે. અહીંયા તો કોઈ મિલકતનો પ્રશ્ન ઉભો થતો નથી, ધર્મની અંદર કોઈ મિલકતનો પ્રશ્ન તો ઉભો થતો નથી, એટલે માલિકી ધોરણે તો કોઈ પ્રશ્ન આની અંદર લાગુ પડે એવું. પ્રત્યેક જીવોને પોતાનો જે સ્વભાવ છે તે અનુસાર શુદ્ધ પવિત્ર નિર્દોષ પરિણમન કરે, નિર્વિકાર સમ્યક પરિણમન કરે, તે તેનો ધર્મ છે. અને એમાં બધા જીવો સમ સ્વભાવી સરખા સ્વભાવ વાળા હોવાથી કોઈનો એમાં પ્રતિબંધ લાગુ પડતો નથી, કે એમાં કોઈ એવી ઇજારાશાહી જેવી પદ્ધતિ પણ લાગુ પડતી નથી. આટલા માણસોનો આ કોન્ટ્રાક્ટ છે, બીજાને એની અંદર કામ કરવા દેવામાં આવશે, કેમ કે બહારમાં કામ કરવું નથી, અંદરમાં કામ કરવું છે. પોતાના આત્મામાં અંદરમાં જ કામ કરવું છે, કોઈ બહારમાં કામ કરવાનો ધર્મને માટે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે કે છે કે નિશ્ચય જ્ઞાન દર્શન આદિ પોતાના ધર્મ છે. આત્માને જ્ઞાન નામનો શક્તિ છે જે જાણવાનું કાર્ય કરે છે, દર્શન નામની શક્તિ છે જે દેખવાનું કામ કરે છે, આદિ કહેતા આનંદ નામની સુખ નામની શક્તિ છે તે આનંદ રૂપે રહેવાનું થવાનું કામ કરે છે, એ વગેરે અનંત શક્તિઓ આત્મામાં છે સંખ્યાએ, તે તેનો પોતાનો ધર્મ છે. આત્મા નિજ જ્ઞાન રૂપે પરિણમે એટલે પોતાના સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે તે તેનો ધર્મ છે. આત્મા નિર્દોષ આનંદ રૂપે પરિણમે, નિરાકુર શાંતિ સુખ રૂપે પરિણમે તે તેનો ધર્મ છે. નિશ્ચય જ્ઞાન એટલે ખરેખર એના જ નિશ્ચય, એટલે એના જ આત્માના જ્ઞાનને દર્શન, જે પોતાના હોય તે નિશ્ચય અને ઉપચરિત હોય તે વ્યવહાર. નિશ્ચય જ્ઞાન દર્શન એટલે એના પોતાના જ ધર્મ છે, એ જ્ઞાન દર્શન એ એના નિશ્ચય ધર્મ છે. જ્ઞાની અજ્ઞાની નો પ્રશ્ન નથી. કોઈ પણ જીવને જ્ઞાન ને દર્શન એના નિશ્ચય ધર્મ છે, એટલે નિશ્ચય એના ગુણ છે એવું પરિણામ આવે તો તે જીવા ગુણ છે એવું પરિણમન કરે તો તે સ્વધર્મમાં છે, એવું પરિણમન ન કરે તો તે પરધર્મમાં છે. પરધર્મો ભયાવહ, ગીતામાં એક એવું વાક્ય આવે છે, પરધર્મો ભયાવહ, સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નર. જો પોતપોતાના ધર્મમાં રહે તો તે સિદ્ધિને પામે. ત્યાં સંપ્રદાયની વાત નથી, સંપ્રદાય કોઈ બદલવો નહીં. ચાર વર્ણાશ્રમ લીધા છે, કથન જે ચાલ્યું છે એમાં એવી અપેક્ષા ચાલે છે. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મમાં રહેવું, ક્ષત્રિયોએ ક્ષત્રિયોના ધર્મમાં રહેવું, વૈશ્યોએ વૈશ્યોના ધર્મમાં રહેવું, શુદ્રોએ શુદ્રના ધર્મમાં રહેવું, એમ પોતપોતાના ધર્મને માં રહેતા એની સિદ્ધિ મળે છે એવી વાત ચાલી. પરધર્મ ઉભય આવવાનો, બીજાનો ધર્મ અંગીકાર કરવો તે ભયનું કારણ છે, આપત્તિનું કારણ છે, એવી વાત ચાલે છે. અહીંયા કે છે, આત્મા પોતાના નિશ્ચય જ્ઞાન દર્શન જેવા ગુણ સ્વભાવ છે તેવું પરિણમન કરે તે તેનો સ્વધર્મ છે, એવું ન કરે તે પરધર્મ છે ને તે ભયાવહ છે, તે ભય સ્વરૂપ છે, એમાં ભય થાય છે એમ લાગુ પડે છે. અધ્યાત્મમાં એમ લાગુ પડે છે. નિશ્ચય એટલે મૂળ સ્વરૂપ, નિશ્ચય એટલે ખરેખર વાસ્તવિક. હા, એનું તો ખોટું છે પણ એને ખબર નથી, એનું સાચું છે ખોટું છે એને ખબર નથી. જ્ઞાનીને ખ્યાલ છે કે એ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે, પણ એની અંદર જે ખરેખર જ્ઞ સ્વભાવ છે, કોઈ પણ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ જે જ્ઞપણું છે, જે શક્તિપણું છે, સ્વભાવપણું છે, એ એનો ધર્મ છે, પણ એને એટલી ઊંડાણની ખબર નથી. પરધર્મથી અનંત દુઃખ ને નિજ ધર્મથી અનંત સુખ છે. પરધર્મથી અનંત દુઃખ, પરધર્મ એટલે બીજાના ધર્મમાં, બીજાના એટલે સંપ્રદાયમાં નહીં, અજીવ જે અચેતન પદાર્થો છે એના જે ગુણધર્મો છે, રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે, એને પોતાના કરવા જાય છે, એમાંથી પોતાનું સુખ લેવા જાય છે, તો એમાંથી એને દુઃખ ઉત્પન્ન થાય છે એમ કેવું થાય. એ પરધર્મ છે. જીવ ચેતન જગતમાં બીજા અચેતન પરમાણુ, એ અચેતનના જે ધર્મો છે એને અંગીકાર કરવા જાય છે, એને ગ્રહણ કરવા જાય છે, ગ્રહણ કરી શકતો નથી છતાં ગ્રહણ કરવા જાય છે, તો એને દુઃખ થાય છે. એ પરધર્મથી દુઃખ થાય છે. સંપ્રદાયનો પરધર્મ એમ નહીં. અહીંયા તો સંપ્રદાયને યાદે કરતા નથી, એટલી એટલી વૈજ્ઞાનિક વાત લીધી છે કે સંપ્રદાયનો વિષય જ આત્મા લેતા નથી. જીવ નિજ ધર્મ ધરતા જ પરમ શુદ્ધ છે. પોતાના જે જ્ઞાન દર્શન આનંદ શાંતિ છે એને ધારણ કરે એટલે એવા જ પર્યાય પરિણમે. આમ તો ગુણ તો ધારણ કરેલા જ છે, પણ અજ્ઞાન દશામાં પોતાના ગુણની ખબર નથી એટલે પોતાના ગુણ સ્વરૂપની ખબર નથી એટલે એની અવસ્થામાં એ બીજા જળ પદાર્થોના ગુણ જે છે, ગુણ પર્યાયો છે, એને અંગીકાર કરવા જાય છે, એને ધારણ કરવા જાય છે, એનાથી દુઃખ પામે છે. જીવ નિજ ધર્મ ધરતા ધરતા જ પરમ શુદ્ધ છે. સ્વભાવે શુદ્ધ છે પણ અવસ્થાએ ગુણ અનુસાર પરિણમતા, જેવા ગુણ છે તેવું પરિણમન થતા પર્યાય પણ શુદ્ધ છે એટલે પરમ શુદ્ધ છે. જીવ નિજ ધર્મ ધરતા જ પરમ શુદ્ધ છે. નિજ કહેતા સ્વ, તેનો ધર્મ કહેતા સ્વભાવ, એને નિજ ધર્મ કહીએ. બહુ સ્પષ્ટ કર્યું છે. ખાલી શબ્દના અર્થથી જ વિષય સ્પષ્ટ થાય છે. નિજ કહેતા સ્વ, તેનો ધર્મ કહેતા સ્વભાવ, તેને નિજ ધર્મ કહીએ. પોતાનો જે સ્વભાવ તેને નિજ ધર્મ કહીએ. તે બે પ્રકારે છે, શક્તિરૂપ સ્વભાવ બે પ્રકારે છે, શક્તિરૂપ અને વ્યક્તિરૂપ. શક્તિરૂપ સ્વભાવ છે તે અપ્રગટ સ્વભાવ છે, અને વ્યક્તિરૂપ સ્વભાવ છે તે પ્રગટ સ્વભાવ છે, અનુભવ ગોચર સ્વભાવ છે. જીવો સ્વભાવ શક્તિ છે તેવી જ સ્વાભાવિક અવસ્થા થાય તો તે જીવ નિજ ધર્મમાં છે, અને વિકૃતિ વાળી વિકારરૂપ અવસ્થા થાય તો તે જીવ પરધર્મમાં છે. આમ સ્વધર્મ ને પરધર્મ ને આટલી જ પરિભાષા અહીંયા કરી છે. આટલી જે ધર્મ સંબંધની વ્યાખ્યા કરી તેની સામે એક પ્રશ્ન ઉઠાયો કે આ તો તમે જીવની વાત કરી કે જ્ઞાન દર્શન આદિ જીવના સ્વભાવ છે તે જીવનો ધર્મ છે, પણ અમારો પ્રશ્ન એ છે કે પોતાના સ્વભાવરૂપ સર્વ પદાર્થો છે, પરમાણુને પણ પોતાનો સ્વભાવ છે, આકાશને પોતાનો સ્વભાવ છે, કાળને પોતાનો સ્વભાવ છે, એમ દરેક પદાર્થ સર્વ પદાર્થો પોતાના સ્વભાવ સ્વરૂપે છે. તેમનો ધર્મ તે તેમનો નિજ ધર્મ છે, તેમનો સ્વભાવ તેમનો ધર્મ તે તેમનો નિજ ધર્મ છે. અને આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનો સ્વભાવ કહો આત્માનો ધર્મ કહો તે આત્મામાં છે. તેથી દર્શન જ્ઞાનને જ નિજ ધર્મ એમ ન કહો, બીજા પદાર્થોમાં પણ એના નિજ નિજ ધર્મો છે. તો તમે એક દર્શન જ્ઞાનને જ નિજ ધર્મ કેમ કહો છો, આત્માના સ્વભાવને જ નિજ ધર્મ કેમ કહો છો, આ પ્રશ્ન કર્યો છે. તો કે અહીંયા પ્રયોજનથી વાત ચાલે છે, જીવને પોતાનું પ્રયોજન શું છે એની મુખ્યતાથી વાત કરતા હોવા છે. અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એટલે એમાં પોતાને સુખ દુઃખનું પ્રયોજન છે. પ્રત્યેક જીવને સુખ જોઈએ છીએ અને કોઈ પણ જીવને દુઃખ જોઈતું નથી, થોડું પણ દુઃખ કોઈને જોતું નથી, અને એક સેકન્ડ માટે પણ કોઈને દુઃખ જોતું નથી, થોડા કાળ માટે પણ દુઃખ જોતું નથી, થોડા પ્રમાણમાં પણ દુઃખ જોતું નથી. પૂરું સુખ જોઈએ છે અને સદાય પૂરું સુખ જોઈએ છે, સર્વકાળ માટે પૂરું સુખ જોઈએ છે. આ તમામ જીવોનો અભિપ્રાય છે, વિચારેલો કે વણ વિચારેલો, આ સર્વ જીવોનો અભિપ્રાય છે. એમાં કોઈ ફેર પડે એવો નથી. એવું જે સુખનું પ્રયોજન છે એ પ્રયોજનની સિદ્ધિ માટે, એ પ્રયોજન હાંસલ થાય એટલા માટે અહીંયા જીવના નિજ ધર્મને મુખ્યપણે કહેવામાં આવે છે. બીજાના ધર્મને સાથે પોતાના સુખ દુઃખનો સંબંધ નહીં હોવાથી એને અહીંયા મુખ્યપણે કહેતા નથી. એમ કહેવાય પ્રશ્નનું સમાધાન કરે છે અથવા ઉત્તર આપે છે કે સ્વભાવ તો સર્વ બધાને જ કહેવાય છે, સર્વગુણોને જ કહેવાય છે. સ્વભાવ તો સર્વ બધાને જ અથવા સર્વગુણોને જ કહેવાય છે. તેમનો ધર્મ તે તેમનો સ્વભાવ એ તો એમ જ છે, એમાં કાંઈ બીજી વાત નથી. એનો ધર્મ તે એનો સ્વભાવ અથવા એનો સ્વભાવ તે એનો ધર્મ, જે તે પદાર્થનો જે સ્વભાવ તે પદાર્થનો તે ધર્મ. પરમાણુને સ્પર્શ રસ ગંધ વર્ણ વર્ણપણે પરિણમવું તે તેનો સ્વભાવ ને તેનો ધર્મ છે, એમાં એમ કહેવામાં કાંઈ બાધા નથી, એ નિર્દોષ કથન છે. પણ અહીંયા તારણ ધર્મ, સજીવ ધર્મ, પ્રકાશ ધર્મ તેમના ધર્મને પ્રકાશે છે. શું કેમ છે કે અહીંયા જીવ સંસારમાં પરિભ્રમણ કરતો જીવ દુઃખી છે, જન્મ મરણ કરતો જીવ દુઃખી છે, જન્મે છે ત્યારે એને દુઃખ થાય છે, પછી મરણ પર્યંત જે તે અવસ્થામાં એ રહે છે ત્યારે અનેક ઉપાધિ સહિત દુઃખી થઈ થઈને એ પોતાની પોતાનો સમય પસાર કરે છે. મરણના કાળે પણ પોતે દુઃખી થઈને દેહ ત્યાગ કરે છે, વળી નવો દેહ ગ્રહણ કરે છે ત્યારે પણ દુઃખી થઈને જન્મ ધારણ કરે છે. જન્મા પછી પણ એ અનેક રોગ શોક અને મૂંઝવણ આદિ અનેક અવસ્થાઓની અંદર દુઃખી થતો થતો એનો કાળ નિર્ગમન કરે છે. વળી દેહ ત્યાગ કરે છે ત્યારે પણ દુઃખી થઈને, તો એનાથી તરી જવું, એવા દુઃખ ભાવોથી, એવા દુઃખના પ્રસંગોથી, એવા જન્મ મરણથી, એવા મૂંઝવણના પ્રકારથી, એવા રોગાદી વેદનાના પ્રકારથી, પ્રકારના દુઃખોથી તરી જવું એટલે એવું ન થવું, એનાથી જુદા પડી જવું, એનાથી ગ્રસિત થયા છે. તમામ સંસારના જીવો વેદના ઉપાધિ જન્મ મરણના દુઃખથી ગ્રસિત છે, કાળના કોળિયા થયેલા છે. મૃત્યુ ગમે ત્યારે આવે છે, એટલે કે જીવ કાળના મોઢામાં જ બેઠો છે, મોઢું બંધ કરે એટલી વાર છે, એમ કહેવાય છે કે એમાંથી ગ્રસિત છે, એમાંથી છૂટો પડી જાય. એને તારણ ધર્મ અહીંયા કયો છે. એવા સંસાર રૂપી દુઃખના સાગરને તરીને પાર થઈ જાય, કિનારે આવી જાય અને જન્મ મરણ છૂટી જાય, એને તારણ ધર્મ કહેવામાં આવ્યો છે. દિગંબરમાં તારણ ધર્મ કે છે કે તારણ પંથ, નામથી વ્યક્તિના નામથી ધર્મ છે, તારણ સ્વામી કરીને થઈ ગયા. એ નાનું આવ્યું તારણ પંથી કહેવાય. અહીંયા તો વસ્તુનું સ્વરૂપ છે, દુઃખથી તરી જાય, જન્મ મરણથી તરી જાય, સંસારથી તરી જાય, તે તારણ ધર્મ છે. તે સજીવ ધર્મ છે, જેમાં ભાવ મરણ અને દ્રવ્ય મરણ ન હોય. દેહ ત્યાગ રૂપ દ્રવ્ય મરણ અને સમયે સમયે પોતાની શાંતિનું ખૂન કરે તે ભાવ મરણ, અશાંતિ ઊભી કરે તે ભાવ મરણ, એ મરણ રહિત એટલે શાંત જીવન અને જન્મ મરણ રહિતનું જીવન, તે સજીવ ધર્મ છે. તારણ ધર્મ કહો, સજીવ ધર્મ કહો, પ્રકાશ ધર્મ કહો, પોતાના સ્વસંવેદનને પ્રકાશતો ધર્મ, જ્ઞાનથી પોતાના સ્વસંવેદનને પ્રકાશતો ધર્મ, તેમના ધર્મને પ્રકાશક છે. અહીંયા તારણ પણ તારણ ધર્મ, સજીવ ધર્મ, પ્રકાશ ધર્મ તેમના ધર્મને પ્રકાશે છે, એટલે અહીંયા તે ધર્મના ઉપર પ્રકાશ પાડવો છે. એવો જે ધર્મ છે તેને પરમ ધર્મ કહે છે, તે ઉત્કૃષ્ટ હોવાથી તેને પરમ ધર્મ કહે છે. તે પરમ ઉપાદે હોવાથી પણ એને પરમ ધર્મ કહેવામાં આવે છે. પરમ ઉપાદે સર્વોત્કૃષ્ટ પણ એ ઉપાદે હોવાથી પણ એને પરમ ધર્મ કહેવામાં આવે છે. નિર્વિકાર શાંત ભાવ રૂપ હોવાથી પણ એને પરમ ધર્મ કહેવામાં આવે છે. પરમ પવિત્ર હોવાથી પણ એને પરમ ધર્મ કહેવામાં આવે છે. હિતરૂપ ધર્મ, હિતરૂપ એટલે હિત, હિત નામ સુખ અને અહિત નામ દુઃખ. અહિત એટલે દુઃખ અને હિત એટલે સુખ. તો હિતરૂપ ધર્મ આ આત્મધર્મ છે, એ સુખરૂપ ધર્મ છે એમ કે છે. આમાં દુઃખ નથી. લોકો એમ કહે છે કે જો પણ આમાં બધો ત્યાગ કરે એટલે દુઃખ થાય છે, રોઢાણા ચીણા ચાવવાનો આ ધર્મ છે, એવું નથી. ખરેખર એવું ધર્મમાં પ્રવેશતા પહેલા પણ મનની શાંતિ પહેલા ઉત્પન્ન થઈ જાય છે, આત્માની શાંતિ આવવાની છે અને અંદરમાં અનંત શાંતિનો સાગર ભર્યો છે, એની શાંતિ પ્રગટ થવાની છે. શક્તિમાંથી શાંતિની શક્તિમાંથી શાંતિ પ્રગટ થવાની છે. એટલે પહેલા મનની શાંતિ ઊભી થઈ જાય છે. કેમ કે જીવ મનથી ઘણો અશાંત છે, એટલે મનની શાંતિ પહેલા આમાં ઊભી થાય છે. પછી ધર્મના પ્રવેશ કાળે, એના પ્રથમ પ્રવેશમાં તે એને અવર્ણનીય આત્મશાંતિ ઉત્પન્ન થાય છે. પછી જેટલો જેટલો ધર્મનો વિકાસ થાય છે તેટલી એની શાંતિ વધતી જાય છે, સુખ વધતું જાય છે. એટલે એને હિતરૂપ ધર્મ અહીંયા કહેવામાં આવ્યો છે. આ ધર્મ ન તો પોતાનું અહિત કરે છે, પોતાને દુઃખ દે છે, કે ન તો બીજાને દુઃખનું નિમિત્ત થાય છે, દુઃખનું કારણ નથી. એ હિતરૂપ છે, સ્વ પર હિતરૂપ ધર્મ છે. પોતાને તો હિતરૂપ છે પણ બીજાને પણ એ હિતમાં જ નિમિત્ત પડે છે, અહિતમાં નિમિત્ત થતો અસાધારણ ધર્મ, અસાધારણ ધર્મ છે, અસામાન્ય ધર્મ છે. જગતમાં જે ધર્મને નામે જે કાંઈ ચાલી રહ્યું છે એનાથી આ એક વિલક્ષણ પ્રકારનો ધર્મ છે. લૌકિક ધર્મથી કોઈ અસાધારણ હોવાથી એને અલૌકિક અથવા અસાધારણ ધર્મ કહેવામાં આવે છે. અવિનાશી સુખરૂપ ધર્મ જો ફોડ પાડીને વાત કરે છે, જે સુખનો નાશ ન થાય, શાશ્વત સુખ રહે એવા અવિનાશી સુખરૂપ ધર્મ છે. આ ધર્મમાં ઉત્પન્ન થયેલા સુખનો કદી નાશ થતો નથી. પહેલા સુખ શરૂ થાય છે ત્યારે ભલે એનું પ્રમાણ ઓછું હોય છે, પણ એ સુખ આગળ વધીને પૂર્ણ સુખરૂપ થાય છે અને એ પૂર્ણ સુખ સદાય રહે છે, સદાય ટકે છે. એવો આ પૂર્ણ સુખી થવાનો ધર્મ છે. ગુરુદેવ શ્રી તો કેટલીક વખત વ્યાખ્યાન એવી રીતે શરૂ કરતા હતા, વ્યાખ્યાનનો પ્રારંભ એવી રીતે કરતા હતા. શાસ્ત્ર ગમે તે વંચાતું હોય અને ગમે તે શાસ્ત્રના વિષયના કોઈ પણ પ્રકરણનો ટોપિક ચાલતો હોય, વિષય ગમે તે હોય, પણ પોતે એવી જ રીતે શરૂ કરતા હતા કે જેને સુખી થવું હોય તેને માટે આ વાત છે. હવે કોને સુખી નથી થવું એ કયો? જેને સુખી થવું હોય તેને આ કહેવાય છે. તને સુખની, તારા નિજ સુખની, આત્મિક સુખની તને રુચિ થાય છે તો તને કહીએ છીએ. જો એની તને રુચિ હોય તો આ વાત કદાચ તને ન રૂચે તો પણ માફ કરજે, એમ કે માફ કરજે. અમારી પાસે તો જે માલ છે એ જ નીકળવાનો છે, બીજું તો કઈ અમારી પાસે નીકળશે. જેની દુકાને જે માલ હોય એ મળે ને, શાક માર્કેટમાં જાય ને એમ કે હીરાનો દાગીનો આપો ઊંચામાં ઊંચો, બે પાંચ દસ લાખ રૂપિયાનો હીરાનો દાગીનો બતાવો, શાકવાળો ક્યાંથી બતાવે? કહે છે કે ભાઈ આ મૂળા ભાજી છે અમારી પાસે 1.5 રૂપિયે કિલો ને 2 રૂપિયે કિલો છે અમારી પાસે, કોઈ દાગીના નથી અમારી પાસે, એ જવારી બજારમાં જવું પડે. કિંમત કોને વધારે ચૂકવવી પડે છે, હીરાની કે શાકની? શાક લેવા ન જાવ તો ફેરી કરવા વાળો નીકળે, ઘણા આંગણે આવીને દઈ જાય. હીરાની ફેરી કરવા કોઈ નીકળે તો ખિસ્સામાં નોટોના બંડલ લઈને જવું પડે, ત્યાં ચેકબુક લઈને ત્યાં જવું પડે. અવિનાશી સુખરૂપ ધર્મ છે, ચેતના પ્રાણ ધર્મ છે. ચેતના પ્રાણ, ચેતના રૂપી જેનો પ્રાણ છે, ચૈતન્ય પ્રાણ રૂપી ધર્મ છે. શ્વાસોશ્વાસનો પ્રાણ નહીં, શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ છે એ જળ પરાપ્રાણ છે, આયુષ્ય પ્રાણ છે એ જળ પ્રાણ છે, પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનના પ્રાણ છે એ બધા જળ પ્રાણ છે. દસ પ્રાણ કહેવાય છે ને, દસે દસ પ્રાણ જળ છે. આત્મામાં ચેતના પ્રાણ છે, આત્માનો પ્રાણ તો એની ચેતના છે. આત્માની ચેતના તે તેનો પ્રાણ છે, અને ચેતના વડે આત્મા અનાદિ અનંત એનો એ સ્વભાવ હોવાથી ચેતના વડે જીવી રહ્યો છે. જીવત્વ શક્તિ છે આત્મામાં, જીવવાની શક્તિ છે. કોઈ આત્માને કોઈ મારી શકે એ આ જગતની અંદર અશક્ય પ્રસંગ છે. કોઈ આત્માને કોઈ મારી શકે હે, પોતે પોતાના ચેતના અને શાંતિના પ્રાણનું ખૂન કરે, અશાંતિ ઊભી કરીને, ત્યારે એને ભાવ મરણ કહેવાય છે. તો પણ સ્વભાવનો તો નાશ થતો નથી, શક્તિનો નાશ નથી થતો, અવસ્થાનો નાશ થાય છે, શક્તિનો નાશ અંદર. પ્રારંભમાં જેને ફિઝિકલ સાયન્સ કહેવામાં આવે છે એવું આ વિજ્ઞાન છે. એક તત્વ હોય છે અને એની પ્રોપર્ટી પ્રાથમિક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, પદાર્થ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો છે. એ બિલકુલ વૈજ્ઞાનિક રીતે આત્માને લાગુ પડે છે. મૂળ તત્વનો ક્યારે નાશ ન થાય. જો એક તત્વનો પણ જગતની અંદરથી નાશ થાય તો ક્રમશઃ બધા તત્વોનો નાશ થાય અને જગત શૂન્યતામાં પરિણમે. પણ શૂન્યતામાં પરિણમે એવું કોઈ બની શકે નહીં. તેમ નવા કોઈ તત્વો ઉત્પન્ન થાય એવું પણ બની શકે નહીં. શૂન્યમાંથી ન સર્જન થાય, ન જે છે એનો અભાવ થઈને કોઈ શૂન્ય થાય એવું કદી બની શકે. ગાંધીજીએ પ્રશ્ન કર્યો છે શ્રીમદ રાજચંદ્ર, કે આ વિશ્વનો ક્યારે પ્રલય થશે એવું પૂછ્યું છે. કેમ કે કેટલાક લોકો એવા ગપ્પા મારે છે કે અમુક ટાઈમે આટલા હજાર વર્ષ પછી આ વિશ્વનો પ્રલય થઈ જવાનો છે, જળબંબાકાર બધું થઈ જશે. જળબંબાકાર થાય તો પ્રલય ન કહેવાય, તો જળ તો રહ્યું ને બધે ભરેલું, જળમાં કેટલા જીવો છે. જળ પરમાણુ છે અને એની અંદર અનેક જીવો છે. જળ કાય છે, પોતે જ જળ કાય છે. પણ એમ કે મનુષ્યનો નાશ થઈ જશે એમ સમજીને એમ કે છે કે પૃથ્વી ઉપર મનુષ્ય નહીં રહે અને પ્રલય થઈ જશે, વનસ્પતિ નહીં રહે, એકનું પાણી જ રહેશે. એ ગપ્પા વાળી વાત છે. એવું કદી બનતું નથી, ન પહેલા કદી બન્યું છે કે ન ભવિષ્યમાં કદી બનવાનો છે. ચારે ગતિના જીવો સદાય અસ્તિત્વ ધરાવે છે, પશુ પંખી ઢોર ઢાખર મનુષ્ય દેવ અને નાગ, ચારે ગતિના જીવો સદાય વિશ્વની અંદર હયાતી ધરાવે છે અને ધરાવતા રહેશે. ચેતના પ્રાણ ધર્મ છે જીવને ચેતના નામનો પ્રાણ છે એ એનો ધર્મ છે, અને તેનાથી જીવ શાશ્વતપણે જીવી રહ્યો છે, હયાતી ધરાવી રહ્યો છે, જીવંત તત્વ રૂપે એ હયાતી ધરાવી રહ્યો છે. પરમેશ્વર ધર્મ આત્માની પોતાની અનંત શક્તિનું પરમ ઐશ્વર્ય, ઉત્કૃષ્ટ સામર્થ, ઐશ્વર્ય એટલે સામર્થ, પોતે ધારણ કરતો હોવાથી આત્મા પોતે સ્વભાવે સ્વરૂપે કરીને પરમેશ્વર છે એવી દશા ઉત્પન્ન કરે ત્યારે એને જગતમાં પણ પરમેશ્વર કહેવામાં આવે છે. જેટલા કોઈ તીર્થંકર થયા તેને પરમેશ્વર આપણે કહીએ છીએ, એ બધા પહેલા સંસારી હતા. કોઈ પહેલેથી પરમેશ્વર હતા દશાએ કરીને, અવસ્થાએ કરીને, એવું હતું નહીં. અન્ય મતમાં એવો સ્વીકાર છે કે કોઈ પહેલેથી અનાદિ ઈશ્વર છે, એવું ખરેખર છે. જે પરમેશ્વર પદ પામે છે એ પણ પહેલા સંસારી હતા. સંસારી જીવમાં ગુણ અને અવગુણની મિશ્ર રૂપ દશા છે, ગુણ અવગુણની મિશ્ર રૂપ દશા છે. જે અવગુણનો નાશ કરીને માત્ર ગુણમય દશાને પ્રગટ કરે છે તેને પરમેશ્વર દશા કહેવામાં આવે છે. ગુણ તે એનું ઐશ્વર્ય છે, ગુણ તે જીવનું ઐશ્વર્ય છે, અને અવગુણ છે તે ઐશ્વર્યનો ઘાતક પરિણામ છે. અવગુણનો નાશ કરીને ગુણમય, કેવળ ગુણમય દશા ઉત્પન્ન થઈ એનું નામ પરમેશ્વર દશા છે, એને પરમેશ્વર પણ કહેવામાં આવે છે. એના ઉપર કોઈનું ઐશ્વર્ય ચાલે નહીં, એ કોઈને આધીન ન હોય, એવો આ પરમેશ્વર ધર્મ છે. કેવો છે આ ધર્મ? પરમેશ્વર ધર્મ છે. તું બીજાની ભક્તિ, બીજા પરમેશ્વરની ભક્તિ કર, કોઈ તારા પરમેશ્વર હોય ને તું એનો ભક્ત હોય, એવો આ ધર્મ નથી. બીજા પરમેશ્વર ને તું પણ એની બરાબરીનો એના જેવો પરમેશ્વર થાય એવો આ ધર્મ છે. એમ કેમ? આચાર્ય મહારાજ કહે છે કે હું મારા આત્મામાં સિદ્ધપણ સ્થિતપણું સ્થાપીને અને તારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપીને હવે સમયસારની વ્યાખ્યા કરું છું. પાયો આવી રીતે નાખ્યો છે, એવી વાત આવી છે. જંગલમાં બેઠા છે અમૃતચંદ્રાચાર્ય, 900 વર્ષ પહેલા આ ભારત ભૂમિના જ કોઈ જંગલમાં બેઠા છે. બેઠા બેઠા કુંકુંડ આચાર્યના સૂત્ર ઉપર ટીકા લખે છે. વિકલ્પ ઉત્પન્ન થયો છે, ગહન મહાન અધ્યાત્મ શાસ્ત્ર છે, એના ટીકા લખે. સામે કોઈ શિષ્ય બેઠો નથી, જંગલમાં પોતે એકલા છે, સામે કોઈ શિષ્ય એમનો બેઠો નથી, તો પણ એમ કહે છે કે હું મારા આત્મામાં સિદ્ધપદને સ્થાપું છું, અને હે શિષ્ય, કોઈ આનો વાંચનાર નીકળે એના આત્મામાં પણ હું સિદ્ધપદને સ્થાપું છું. લખે છે ત્યારે કોઈ વાંચનારની અપેક્ષા છે ને? એના આત્મામાં પણ હું સિદ્ધપદને સ્થાપું છું અને આ સમયસાર હું પરિભાષણ કરું છું. પરિભાષા કરવી અને પરિભાષણ કરે છે. જગતની અંદર પારસમણી રત્નને માટે એમ કહેવાય છે કે પારસમણી જેને અડે અડે એ લોઢાનું સોનું, લોઢાને અડે તો લોઢું સોનું થઈ જાય, લોઢાને અડાડે પારસમણી તો લોઢું સોનું થાય. એમ જગતની અંદર એવા એમ કે મહાપુરુષો હોય છે કે જે અવગુણી જીવોને સાચા રસ્તે ચડાવે છે, અવગુણના રસ્તે છોડાવીને સાચા રસ્તે ચડાવે છે. પણ અહીંયા તો એવો પારસમણી છે આ કે બીજાને અડાડતા બીજાને પણ પારસમણી બનાવે છે. લોઢામાંથી સોનું નથી બનાવતા પણ એને જ પારસમણી બનાવે છે. આ જૈન પરમેશ્વર એવા છે કે બીજાને પણ જૈન પરમેશ્વર બનાવે છે. એનો એનો ભક્ત તરીકે નથી રાખતો કે તું મારું ભજન કર્યા કરજે, મારી સ્તુતિ કર્યા કરજે, મારી પ્રશંસા કર્યા કરજે, મારા ગુણ ગાયા કરજે અને મારી પૂજા કર્યા કરજે. હું જેવો પરમેશ્વર છું સ્વરૂપે કરીને શક્તિએ તત્વતઃ તો તું પણ એવો જ પરમેશ્વર છો. મારી દશા જોઈને તું અનુકરણ કરને એવી જ દશા તું પ્રગટ કરીને તું પ્રગટ પરમેશ્વર થઈ જા. આમ વાત છે. અમારે કોઈની ભક્તિ જોતી નથી, એવી અપેક્ષા અમારે છે નહીં, અને તારે પણ અમારી ભક્તિ કરવાની જરૂર નથી, તું પણ પરમેશ્વર થઈ જા. આ ભગવાન પગ પાય નથી બેહાડતા, તું મારા ચરણમાં બેસ એમ નથી કહેતા, મારી બાજુમાં બેસ બરાબર. જેટલી ઊંચાઈએ હું બેઠો છું, જે પદ ઉપર હું બેઠો છું એ પદ ઉપર તું મારી બાજુમાં બેસ, તું મારા જેવો છો. મારાથી નીચો છો એમ અમે તને કહેતા નથી. સમૂહ શરણમાં એમ જ થાય છે. સમૂહ શરણમાં ભગવાનની વાણી, તીર્થંકર દેવની વાણી સાંભળતા સાંભળતા કેટલાક જીવો કેવળ જ્ઞાન પામે છે, એટલે પરમેશ્વર દશાને પ્રાપ્ત કરે છે. ત્યારે ભગવાન ઉપર 500 ધનુષ ઊંચે આકાશની અંદર એટલું સ્થાન ઊંચું છે. આમ તો જે પૃથ્વી છે એનાથી 500 ધનુષ ઊંચે સમૂહ શરણની રચના થાય છે. જમીન પર પાયો ખોલીને ક્યાંય બિલ્ડિંગ બાંધવાની જરૂર પડતી નથી. પૃથ્વીથી 500 ધનુષ ઊંચે સમૂહ શરણની રચના થાય છે. અને એ સમૂહ શરણનું જે તળિયું છે જ્યાં બધા સાંભળવા બેસે છે, દેવો મનુષ્યો અને તિર્યંચો, તેનાથી 500 ધનુષ ઊંચે તીર્થંકર જિનેન્દ્ર પરમાત્માનું સ્થાન હોય છે. ત્યાંથી વાણી છૂટે છે. જેને કેવળ જ્ઞાન થાય છે એ પ્રાર્થ ત્યાંથી સીધા 500 ધનુષ ઊંચે ઉપર ચાલ્યા જાય છે આકાશમાં. જે લેવલ ઉપર જિનેન્દ્ર પરમાત્મા છે એ જ લેવલ ઉપર એમ વિરાજમાન થઈ જાય છે. ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસને હોય તો પદ્માસને, ખડગાસને હોય તો ખડગાસને. કોઈ કાવસક સ્થિતિમાં આવું ભાવે ને કેવળ જ્ઞાન પામે ખડગાસને, તો ત્યાં દેશ હોય તેટલા 500 ધનુષ નીચે ચાલ્યા જાય છે. નીચે એમનું સ્થાન હતું, કેમકે જે પરમાત્મ દશા તીર્થંકર દેવની છે એ જ અર્યંત દશા બીજા મુનિની થઈ જાય છે. હોય છે મુનિ, કોઈ તિર્યંચ હોય ને પરમાત્મા પદમાં પાચાયેલો જાય, કોઈ મનુષ્ય હોય ગ્રહસ્થી હોય ને પરમાત્મા પદમાં જાય, કે કોઈ દેવલોકનો દેવ પરમાત્મા પદમાં જાય, એવું બનતું નથી. મુનિ દશામાં આવેલા જીવો છે એ જીવો પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. એવો આ પરમેશ્વર ધર્મ છે, સર્વોપરી ધર્મ છે. જગતમાં આથી ઊંચો બીજો કોઈ ધર્મ નથી, ઉત્કૃષ્ટ ધર્મ છે. આપણો ધર્મ છે એટલે ઊંચો કહેવો એમ કેમ? કુળ ધર્મને લોકો આપણો ધર્મ કહે છે, પણ કુળ તારું નથી પછી વાત ક્યાં રહેશે? અમે દિગંબર કુળમાં જન્મા, માટે અમારો દિગંબર ધર્મ ઊંચો છે એમ છે. પણ કુલ તારું છે નહીં, આત્માને કુલ હતું નથી. આ અમારું કુલ છે એ તારી ભ્રાંતિ છે એમ કહે છે. આત્માને કોઈ કુલ હતું નથી. સર્વો નિજ ધર્મ છે, જ્ઞાન દર્શન આદિ નિજ ધર્મ છે, તે સર્વોપરી ધર્મ છે. એટલે ઉત્કૃષ્ટ ધર્મ છે. એમાં કોઈ કુળ અથવા સંપ્રદાયની સાથે લેવા દેવા નથી. અનંત ગુણ ધર્મ, અનંત આત્મામાં ગુણો છે એના આ ધર્મની વાત છે. બીજી કોઈ રૂઢિરિવાજરૂપ ધર્મની આ વાત નથી. અનંત આત્મામાં રહેલા અનંત ગુણોના ધર્મની વાત છે, તે અનંત ગુણરૂપ ધર્મ છે. પછી બધાને અર્થ કરશો, આ તો આપણે શું અર્થ કરીએ છીએ, પાછળ પાછા બધા એક એક અર્થ શા માટે આમ કહીએ છીએ. શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ, જેવા ગુણ છે એવી અવસ્થા થાય એને શુદ્ધ સ્વરૂપ પરિણતિ કહેવામાં આવે છે. એ રૂપ આ ધર્મ છે. એટલે કે અશુભ રાગ કે શુભ રાગ, પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગ રૂપ આ ધર્મ નથી એમ એમ આવી જાય છે. આત્મા પોતે રાગ સ્વરૂપે નહીં હોવાથી જેવો છે તેવા જ સ્વરૂપે પરિણતિ થવી, તેને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે, અથવા તેને શુદ્ધ સ્વરૂપ પરિણતિ કહેવામાં આવે છે. તે રૂપ આ ધર્મ છે, પણ રાગ રૂપ આ ધર્મ નથી. અપાર મહિમા ધારક ધર્મ છે, જેની કિંમત જેની મહિમા કોઈ પણ ટર્મમાં આંકી શકાય નહીં, કઈ ટર્મમાં એની કિંમત આંકવી કોઈ નથી. જગતની અંદર એની આંકણી કરવા માટે કોઈ સાધન નથી. એવો અપાર મહિમા ધારક ધર્મ છે, નિજ શુદ્ધાત્મ સ્વભાવરૂપ ધર્મ છે. પોતાનો જે શુદ્ધ આત્મા છે, એનો જે સ્વભાવ છે, તે રૂપ ધર્મ છે, તે નિજ ધર્મ છે. એટલા માટે એને અહીંયા આત્માના ધર્મને નિજ ધર્મ કહેવામાં આવ્યો છે. પ્રત્યેક પદાર્થને પોતાના ધર્મ હોવા છતાં આવી વિશિષ્ટતા હોવાથી તેને આત્માના ધર્મને નિજ ધર્મ કહેવામાં આવ્યો છે. બહુ ટૂંકામાં નિજ ધર્મ કહો કે આત્મધર્મ કહો, ગુરુદેવના વ્યાખ્યાનોના પ્રસિદ્ધ કરતા માસિકને આત્મધર્મ નામ એટલે આપવામાં આવ્યું છે. તેમાં આત્માના ધર્મને અનુકૂળ હોય એવો જ વિષય આવવો જોઈએ, આત્માના ધર્મને પ્રતિકૂળ હોય એવો વિષય એની અંદર ચાલે. આત્મધર્મ છે, નામે આત્મધર્મ આપ્યું છે પહેલેથી, એવું નિરૂપણ હોવું. તેમનો વિશેષ ભેદ કહેવામાં આવે છે. હવે એ જે એટલા જે ટૂંકામાં નામ કયા તેને ખોલીને કહે છે. આ અનાદિ સંસારમાં જીવ કર્મયોગથી જન્માદિ દુઃખ ભોગવે છે. હવે જીવની કથા માંડી, જીવની કથા કહે છે. બધા જીવની આવી જાય છે કહે કે આ અનાદિ સંસારમાં અનાદિથી આ સંસાર ચાલે છે, નવો નથી કઈ થયો. કોઈ ઈશ્વરે આ સંસારને ઉત્પન્ન કર્યો છે એ વાત તદ્દન ખોટી છે, એ જૂઠાણું ઊભું થયેલું છે. ખરેખર કોઈ ઈશ્વરે સૃષ્ટિને ઊભી કરી છે, સંસારને ઊભો કર્યો છે એમ છે નહીં. અનાદિથી અંદર જીવો ચારે ગતિની અંદર જન્મ મરણ કરી રહ્યા છે, જેવા જેવા પરિણામ કરે છે તેવા તેવા તે કર્મ બાંધે છે. તે કર્મનો પરિપાક ઉદય આવે છે, એને એમાં એ જીવના પરિણામ જોડાય છે. જોડાય છે કર્મના ઉદયમાં જોડાતા પરિણામને કર્મયોગ કહેવામાં આવે છે. ગીતામાં એ કર્મયોગનું પરિણામ છે. ત્યાં તો એમ કેમ છે કે ભાઈ તું કર્મ કર, કોઈને કોઈ તું કાર્ય કર. અર્જુન હતાશ થઈ ગયો છે, લડાઈ કરવા માટે નિરાશ થઈ ગયો છે, તો એને શ્રી કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર. યુદ્ધ કર્મ એ ક્ષત્રિયોનો ધર્મ છે, ક્ષત્રિયોનો કર્મ છે. અને જે પોતપોતાના વર્ણ પ્રમાણે વર્ણાશ્રમ પ્રમાણે કર્મ કરે તેને તે કર્મનો કર્મયોગી કહેવામાં આવે છે. એવા અર્થમાં ત્યાં કર્મયોગ ચાલ્યો છે. અહીંયા ઉદ્ગળ કર્મ છે, જળ કર્મ છે, એનો ઉદય થાય ત્યારે જીવ એમાં જોડાઈને વિકારી પરિણામ કરે રાગ દ્વેષ મોહના. એ યોગ એટલે જોડાણ. અહીંયા કર્મમાં જોડાણ તેને કર્મયોગ કહે છે. અહીંયા એવી વાત છે. લોકો બહુ કામધા હોય, બહુ કામ કરે, નવરા ન રહે, એને કઈ કામ જોઈ જોઈને જોઈ નવરા ન રહે તો એનું મગજ ખરાબ થઈ જાય, અણગમો ઉભો થઈ જાય. તો એને કર્મઠ માણસ કહેવામાં આવે છે. કામ કર્યા જ કરે. પછી સારા કામ કરતા હોય તો એને કે ભાઈ તો કર્મયોગી થઈ ગયા. કેવા થઈ ગયા? લોકિકની અંદર એને શું કહે? કર્મયોગી થઈ ગયા, બહુ કામ કર્યા એને. અહીંયા કહે છે કે કર્મના ઉદયમાં જોડાય એનાથી જીવ અનાદિથી જન્મ મરણના દુઃખને ભોગવે છે. આદિની અંદર અસાતાના દુઃખને, મૂંઝવણના દુઃખને, પીડાના દુઃખને, રોગના દુઃખને, શોકના દુઃખને ભોગવે છે. કર્મના ઉદયમાં જોડાવાથી સંસારી જીવો અનાદિથી દુઃખને ભોગવે છે. કોઈ એમ કે પણ સુખને ભોગવે છે ને, એવો કોઈ સાતા કર્મનો ઉદય આવે તો સુખને ભોગવે. પૈસાવાળો થાય, શેઠિયો થાય, રાજા થાય, વડોપ્રધાન થાય, દેવ થાય જો મોટો, ત્યારે તો એને એનું સુખ ખરું કે નહીં? એક એક ને જઈને પૂછી લેવું, તમે કેટલી ઉપાધિના દુઃખને ભોગવો છો એ પૂછી લેવું. દૂરથી ડુંગર રળિયામણા, નજીક જાય તો મોટા મોટા કાળમીંડ પાણા હોય, બીજું કાંઈ હોય નહીં. એમ દૂરથી લોકો જોવે છે કે આ મોટરમાં બેઠો છે, આ એરોપ્લેનમાં બેઠો છે, એમાં બહુ સારા દાગીના પહેર્યા છે, કપડાં પહેર્યા છે, અને ખડખડાટ હસે છે, માટે સુખી છે. ઉનાળાના દિવસો હોય અને ઠંડા ફુવારામાં નાતો હોય સુગંધી, અને શિખંડપુરી ઝાપડતો હોય, તો એને સુખી કહેવો કે ન કહેવો એને પૂછવું. તારે ઉપાધિ કાંઈ છે કે નથી ઉપાધિ? તો એ પછી કહે છે કે ભાઈ સાહેબ, ઉપાધિની તો વાત જ કરશો, કોઈ ઉપાધિ વગરનો એક કઈ દેખાતો નથી. એમાં આ કાળમાં તો વિશેષ છે, ક્યારે શું થાય કહેવાય નહી. એમાં રેડ પાડવા વાળા એ ઉપાધિ વધારી મૂકી છે. પછી તે ખાના માના જ આવે, લૂંટારા આવે એવી રીતે, ચોર આવે એવી રીતે આવે. કોઈ પૈસા વાળાને અત્યારે તો ક્યાંય સુખ દેખાતો, ચોરી ન કરે તો પૈસા વાળા ન થવાય, ચોરી ન કરે તો પૈસા વાળા થવાય નહીં. થવાય, પ્રમાણિકપણે થવાય એવું છે? સામનો ગરીબ થઈ જાય. જો વધારે કમાણી થતી હોય અને ચોરી ન કરે તો ગરીબ થઈ જાય, પૈસા વાળો થવાને બદલે ગરીબ થઈ જાય. તો એવા કાયદા છે કે ફરજિયાત ચોરી કરે, ચોરી કરે એટલે પછી એને ક્યારે રેડ પડે, એનું એનું કઈ ઊંઘે ને આવે. વ્યવહાર ધર્મ હોય તો પછી એના પર રેડ ન પાડવી જોઈએ, એને ન પડે. તો એમ કેવું છે, એને સુખ કેટલું? ઉપાધિ દુઃખ નું નામ છે, ને નિરુપાધિ સુખ નું નામ છે. વાતમાં કઈ કલ્પના જ છે, પ્રેશર છે, પણ એને તો કલ્પના થઈ ગઈ હોય છે. એ મને આવી પ્રતિકૂળતા આવી ગઈ, આવશે અને કઈ આવી ગઈ, બીજું કઈ નથી. જીવ કલ્પનાથી દુઃખી છે, અથવા દુઃખનું ઉત્પાદક, દુઃખની ઉત્પાદક એકમાત્ર કલ્પના છે, બીજું કાંઈ નથી. વસ્તુની વાસ્તવિક પરિસ્થિતિ જોવામાં આવે તો આ જગતમાં જીવને દુઃખ થાય એવું કાંઈ છે નહીં. અને કલ્પના એ ચડે તો દુઃખનો પાર નથી જીવને. આ સિદ્ધાંત છે, સુખ દુઃખ નો આ સિદ્ધાંત છે. જીવ અનાદિથી દુઃખ ભોગવે છે કારણ કે તે પરધર્મને નિજ ધર્મ માને છે, માટે દુઃખ પામે છે. જે પરપદાર્થોમાં સુખ નથી, સુખ તો નથી પણ સુખની ગંધેય નથી, નામ નિશાન નથી, ત્યાં એને ત્યાંથી એને સુખ લેવું છે, કલ્પના કરી કરીને, કલ્પનાથી. પણ ત્યાંથી સુખ આવતું નથી એટલે એને દુઃખ થાય છે, બીજું કાંઈ થતું નથી. સુખ લેવાના જોરથી ધસે છે એ પર પદાર્થ બાજુ, એના પરિણામ એ દુઃખના ઉત્પાદક થઈ જાય છે, પરિણામની અંદર દુઃખ ઉત્પન્ન થાય છે. બીજું કાંઈ દુઃખનું કારણ છે નહીં, આ એક જ દુઃખનું કારણ છે.
લોકો
નહીં, હકીકત તો મનાય કે દોષ ને દોષ જ મનાય, એમ હકીકત શું? હકીકતે એ દોષ છે, દોષ છે તે હકીકતે દોષ જ છે. અને સંજોગો વસાત શું? સંજોગ સંજોગ એમ નથી કહેતા કે તું હું તને વશ કરું. આમાં શું છે, બળદ છે ને, બળદ એને હવારમાં ગાડે જોડે, પણ જેવું ધાસરું ઊંચું કરે ને એ ભગવાન લોક નાખે. તો એમાં ઓલા ધોસરાએ એને એની ડોકને પકડી, પોતે જ ડોકને મામી નીચે ગયો છે. એમ સંજોગોને પોતે અનુસરે છે. સંજોગો ક્યાં કે છે મને તું અનુસરણ કર, પોતે હાથે કરીને જાય છે. દોષ છે, દોષ છે, ત્રણે કાળે દોષ છે, પોતાનો હોય કે બીજાનો હોય, દોષ છે એ ત્રણે કાળે દોષ જ છે. એમાં બીજું કાંઈ ગડબડ કરવી એ નહીં, સીધી વાત એ છે. ન તો પોતાના દોષનો બચાવ કરવો, કે ન તો પોતાને જેના ઉપર મમત્વ કે પક્ષપાત હોય એના દોષનો બચાવ કરવો. જો ગુણ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કેળવવી હોય તો, નહીતર ગુણ દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કહો કે ગુણ દ્રષ્ટિ કહો, એનાથી વિરુદ્ધ જવું પડશે. અહીંયા તો સુખ દુઃખ થી શરૂઆત કરી છે દીપચંદજી આ વાતની. જ્યાં ધર્મનું પ્રકરણ લેવું છે ત્યાં ધર્મના પ્રકરણને સુખ દુઃખ નો મુદ્દો બનાવ્યો છે. સુખ દુઃખ ના મુદ્દાથી ધર્મની વાત કરે છે કે પરધર્મને નિજ ધર્મ માને છે માટે જીવ દુઃખ પામે છે, જન્મ મરણના દુઃખને પામે છે, કે રોગ પીડાના દુઃખને પામે છે, કે મૂંઝવણના દુઃખને ઉપાધિના દુઃખને પામે છે. એનું કારણ પરધર્મને નિજ ધર્મ, પર વસ્તુને નિજ વસ્તુ માને છે. જગતમાં પણ પારકાની ચીજને પોતાની ચીજ કરીએ તો એને કાયદેસર દંડ મળે. આ વિતરાગ જિનેન્દ્રનો કાયદો કાનૂન છે, એમાં એમ કહે છે કે તું આત્મા છો, જળ પદાર્થ તે જળ પદાર્થ છે, એના ઉપર તારો અધિકાર જમાવવા જઈશ તો જન્માદિ દુઃખને ભોગવીશ, દંડ પડશે તને. એમાં કુદરતના કાનૂન પાસે કાંઈ બીજું થવાનું નથી. ભૂખના ક્ષેત્રમાં તો ન જ જવાય ને. બીજું કોઈના ઘરમાં ઘૂસી જાય તો એ તો દંડ જ ભોગવે. અને અહીંયા કહે છે કે તું જળ પદાર્થ છે, એના ઉપર અધિકાર જમાવા જાય છે. બીજો જીવ છે એના ઉપર તારો અધિકાર ચાલવો જોઈએ. આ શરીર જળ પદાર્થ છે, બીજા સંયોગો જળ પદાર્થ છે, એના ઉપર મારો અધિકાર હોવો જોઈએ. એ તને દુઃખ થવાનું કારણ છે, એ ઉપાધિનું કારણ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. માટે દુઃખ પામે છે એમ કહ્યું. વિશેષ